તારીખ 17/4/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
109 છે. જીવ શાસ્ત્ર જ્ઞાન માં 11 અંગ દ્રવ્યલિંગી મુનિ થઈને મુનિ દશાને યોગ્ય જીનોક્ત બાહ્ય ચારિત્ર પાલનું પાલન કરે. જૈન પરમેશ્વરના શાસ્ત્ર માં જેવું બાહ્ય આચરણ મુનિને હોય એવું પાડ્યું ચોખ્ખું, તો પણ મોક્ષ માર્ગ સુધી ન પહોંચ્યો. શું રહી ગયું આ પ્રશ્ન છે. આટલો પરિશ્રમ કર્યો છતાં શું રહી ગયું? ત્યારે અહીંયા બેન શ્રી ના પોતાના અનુભવથી એમ કહ્યું કે અમને એમ છે ગુરુદેવના વચનોનું શ્રવણ કરતા અમને એમ થયું કે આ જ કરવા જેવું છે. ત્યાંથી અમારી લાઈન ફરી. ત્યારે હવે આપણે ક્રોસ ક્વેશ્ચન થી થોડુંક વિચારીને ઊંડાણમાં જઈએ. દ્રવ્યલિંગી મુનિ આટલો પરિશ્રમ કરે કે 11 નું શાસ્ત્ર જ્ઞાન પણ એને હોય અને મુનિ જેવું ચારિત્ર પણ એને હોય, વ્યવહાર ચારિત્ર, તો આજ કરવા જેવું છે એટલું નહીં આવ્યું એને? શરૂઆત કે વચમાં આદિ મધ્યંતમાં ક્યાંય આવું નહીં આવ્યું હોય. ચાલો ગમે ત્યારે આવે ત્યારે શરૂઆત થઈ જાય ને, પછી તો સાચી લાઈન ને પણ શરૂઆતમાં નું આવ્યું હોય, વચ્ચે નું આવ્યું, પછી એનું આવ્યું, છેલ્લો છેવટ સુધી નું આવ્યું. કોઈ પણ જીવ ની ફરે એ પ્રકારે આવે તો સિદ્ધાંત તો બધા એક સરખો ના નિયમ તો લાગવો પડે. તો મુનિને નું આવ્યું
કેટલું બધું કર્યું
આત્મકલ્યાણ અર્થે નો હોય તો ચોખ્ખા ભાવ નો થાય ને. આશય કોઈ બીજો હોય, સ્વર્ગ નો હોય કે બીજો કોઈ હોય, તો એટલા ચોખ્ખા ભાવ ન થાય કે ગ્રીવક સુધી જાય. એટલું ચોખ્ખું પુણ્ય ન હોય ને, ઊંચી કુટી ન હોય તો ઊંચી કુટી નું પુણ્ય થયું ને. વિચાર માંગે એવો પ્રશ્ન છે. શું છે કે જીવને રાગ થાય છે, દ્વેષ થાય છે, ચારિત્ર ગુણ ની પર્યાયમાં તો ખબર પડી જાય છે કે મારા ભાવ આવા ચાલ્યા. કેમ કે સ્થૂળ ભાવો છે. જીવને મોહ થાય છે શ્રદ્ધામાં, દર્શન મોહ, તો ખબર પડે છે કે મને છોકરો વાલો છે, કે મને પૈસા વાલા છે, મને મારું શરીર વાલું છે અને હું સાચવું છું. પણ પરલક્ષ થાય છે ખબર નથી પડતી. જ્ઞાન નો દોષ થાય છે. દોષ ત્રણ ગુણ માં થાય છે, મુખ્ય ત્રણ ગુણ છે. મોક્ષ માર્ગમાં પણ મુખ્ય ત્રણ ગુણનું પ્રવર્તન છે અને સંસાર માર્ગમાં પણ મુખ્યપણે આ ત્રણ ગુણોનું ઉલટું પ્રવર્તન છે. ઉલટા પ્રવર્તનમાં ચારિત્ર ગુણમાં રાગદ્વેષ થાય છે, શ્રદ્ધા ગુણમાં દર્શનો થાય છે, મોહ થાય છે અને જ્ઞાનમાં પરલક્ષ થાય છે. અને આ સૌથી મોટો દોષ છે. શાસ્ત્ર જ્ઞાન પણ પરલક્ષે થાય છે, કેમ કે મુનિ છે ને એ તો ઉપદેશ આપવાનો એને ભાવ છે. અનુભૂતિ પ્રકાશમાં આપણે કોઈને ઉપદેશ આપવો, ઉપદેશ આપવાની દ્રષ્ટિ આપણે કઈ તૈયારી કરવી નથી. એનું કારણ શું છે કે અમુક પ્રકારના જીવોને તો ઉપદેશ લાગવાનો જ નથી, અને જેને લાગવાનો છે એને એને ઉદ્દેશીને લખવાથી કોઈ ફાયદો નથી, પોતાને તો કોઈ ફાયદો નથી. માટે જે વાત પોતાને અસર કરે એ કામની છે પોતાને. આજ કરવું છે એની અંદર લક્ષ્ય ફરે છે, અને લક્ષ્ય ફરે છે તો આગળ બધી વાત ચાલે છે. મોક્ષની ભૂમિકાની લક્ષ્ય ફરે છે, લક્ષ્ય ફરે છે તો દર્શન મળે છે. ચારિત્ર ગુણમાં તો રસમંદ થાય છે, કસાયનો રાગદેશનો રસમંદ થાય છે. આત્મકલ્યાણ કરવું છે એ તો ભાવના, સામાન્ય ભાવના બધાની જ હોય. જે કોઈ ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવા આવે, ધાર્મિક પ્રવૃત્તિ કરવા આવે, એને આત્મકલ્યાણ કરવું છે એવી ભાવના લઈને તો સામાન્ય રીતે બધા આવે છે. પણ પરલક્ષ હારે હારે જ હોય છે, આપણા અનુભવથી જોઈએ આપણે તો પરલક્ષ હારે હારે હોય છે. આ સૂક્ષ્મ પરલક્ષ હોય છે, પરલક્ષમાં પણ સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે. સ્થૂળ ભેદોની અંદર તો જીવ પોતાના સમૂહમાં બીજા જે જીવો હોય એનું લક્ષ્ય કર્યા કરે છે. આ સ્થૂળ પરલક્ષ છે, કુતુર વૃત્તિથી કે ગમે તે પ્રકારે. પણ બીજા શું કરે છે, આ શું કરે છે, આ શું કરે છે, આ શું કરે છે, આ શું સત્સંગ બધો એનો ચડાઈ જશે. એટલું જ નહીં, યથાર્થ સત્સંગમાં કદાચ ટકી પણ નહીં શકે, કારણ કે યથાર્થ સત્સંગમાં પરલક્ષને મારવાની ચર્ચા આવશે અને એને જો રૂચશે તો બદલશે, અને નહીં રૂચે તો છૂટો પડી જશે, આગળ જશે. અહીં સુધીના નુકસાનકારક પરિણામો પરલક્ષમાં પડ્યા છે. સૂક્ષ્મ પરલક્ષ એવું હોય છે કે કોઈ બીજા જીવને ઉદ્દેશીને વિચારો ચાલે, વાંચન ચાલે, શ્રવણ ચાલે, ચર્ચા ચાલે, ઉપદેશ ચાલે, પોતાનું પ્રયોજન જે છે કે મારે આ જગ્યાએથી છૂટવું છે, આ જગ્યાએથી મને નુકસાન થાય છે, વર્તમાનમાં હું અહીંયા અટકું છું, એ ધ્યાન નથી જતું, લક્ષ્મ ઉપર આવતું નથી. એનું નામ પર લક્ષ એ સૂક્ષ્મ હોય છે. તો વિચારણા ચાલે, ઊંડી વિચારણા ચાલે, ઘણી વિચારણા ચાલે, તો પણ મને અત્યારે મારા આગળ વધવા માટે જ્યાં છું ત્યાંથી તો મારે શું કરવું જોઈએ અત્યારે એના ઉપર લક્ષ્મ થઈ જવું. આજ કરવું છે એ જયારે મક્કમ પણે આવે છે, દ્રઢ પણે આવે છે, ત્યારે પેલું બધું લક્ષ ફરે છે. લક્ષ ફરે છે ત્યારે શું કરવું તે સમજાય છે. એટલે કૃપાળુ દઈ દીધું 195 માં છેલ્લું વચનામૃત એમનું આ છે. આવી વેદનામાં આવ્યા પછી શું કરવું તે સમજાય છે. તમારે સઘળાએ આ જ શોધવાનું છે, આ જ શોધવાનું છે. એટલે કેવી રીતે વેદનામાં આવાય તે શોધવાનું છે, પછી શું કરવું તે સમજાય છે. એટલે પછી પોતાના માટે શું કરવું તે સમજાય છે, પોતાના હિત માટે શું કરવું તે પછી સમજાય છે. એ પેલા એને મારે ખરેખર શું કરવું જોઈએ એ નથી સમજાતો. એટલે બે પ્રકારે જીવ પ્રવૃત્તિ કરે છે. એક ચારિત્ર ગુણમાં બાહ્યાચરણની અંદર ત્યાગ વ્રત નિયમ સંયમ પાલન કરે છે. લક્ષ ફર્યા વિના એમ કહો કે વેદનામાં આવ્યા વિના કહો એટલી મક્કમતા આવે છે આત્મકલ્યાણ ની ભાવના ની, એટલી મક્કમતા વેદના ને લઈને આવે છે. કેમ કે આતરડી માંથી ઉઠી એ વાત, આત્મકલ્યાણ ની ભાવના ની વાત ક્યાંથી ઉઠી? આતરડી માંથી ઉઠી. આતરડી કકડી એની, આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ, આતરડી કકડી એની. આતરડી કકડી એટલે ત્રાસ થઈ ગયો એને સંસારથી, ત્યારે એને યથાર્થ ઉદાસીનતા ને વૈરાગ્ય નો પણ પ્રારંભ થઈ ગયો. એટલે ઈ જે પડખું ચોખ્ખું નથી હોતું શાસ્ત્ર અધ્યયન કરવા વાળાને, ઈ પડખું ચોખ્ખું થઈ ગયું. અને બાહ્ય ચારિત્ર પાવા વાળાનું તો વૈરાગ્ય ઘણું હોય છે, કેમ કે એ તો ઘર છોડી, કુટુંબ પરિવાર છોડીને દીક્ષા લે છે. એટલે વૈરાગ્ય હોય છે, પણ યથાર્થ વૈરાગ્ય વૈરાગ્ય હોવો અને યથાર્થ વૈરાગ્ય હોવો એમાં ફરક છે. જ્ઞાની હોય પોતાના અનુભવથી આ વાત મૂકી. એક વાર તારે તારા પરિભ્રમણના સમસ્યા ઉપર વેદના તને આવવી જોશે, અને માર્ગ નથી મળતો એના માટે તને જીવન આવવું પડશે. માર્ગ માટે જુરીશ ત્યારે જે યથાર્થ ઉદાસીનતા આવશે, ત્યાર પછી તને શું કરવું તે સમજાશે. ત્યાં સુધી તને તારા તારું પ્રયોજન નહીં સમજાય. તારું પ્રયોજન નથી પકડાતું એનું કારણ તને તારું સ્વલક્ષ નથી. આપણે પરિણામોની ચર્ચા લઈએ છીએ એમાં સવાલ તો સરવાળે એ જ આવે છે ને. સરવાળે સવાલ શું આવે છે અલ્ટિમેટલી, હવે મારે શું કરવું? તો એનો અર્થ કે મારે શું કરવું મને ખબર નથી. ગુરુદેવ મળ્યા બેન છે, પણ એ કઈ આવી ચર્ચા કરીને એને પગલે પગલે કઈ માર્ગદર્શન મળે એવો સ્કોપ તો હતો જ નહીં. ચર્ચા કરી શકે, માર્ગદર્શન મેળવી શકે, તો વ્યાખ્યાનમાં જાય સાંભળી નહીં આવે, એમાંથી લેવાય તો લઈ લે. જીની જયારે પોતાની તૈયારી થાય છે ત્યારે વેદનામાં આવે છે. બહુ વેદનામાં આવ્યા છે, ખૂબ જ વેદનામાં આવ્યા છે. એટલે આ જ કરવું છે એ રીતે આવ્યું, આ જ કરવું છે બસ. આ લક્ષ ફેર્યું ત્યાંથી, પરલક્ષ બંધ થયું અને સ્વલક્ષ થયું એટલે પ્રયોજન ની સિદ્ધિ અનિવાર્ય છે, અને પરલક્ષ માં પ્રયોજન ની અસિદ્ધિ પણ અનિવાર્ય છે. આમની અંદર જે મૂળ વાત પડી છે આ જગ્યાએ પડી છે. વિચાર માંગે એવો પ્રશ્ન છે કે જે જીવ ઘર સંસાર છોડીને બુદ્ધો ત્યાગીને જંગલમાં જઈને મુનિયોગ્ય જીનો પર ચારિત્રનું પાલન કરે અને 11 અંગ સુધી ભણે, એક જ જીવને બે વાત હોય, બે જુદા જુદા નથી લેવા, એક જ જીવને બે વાત હોય, નામનો ક્ષોભસમ પણ 11 અંગ સુધી જાય અને ચારિત્ર નો ક્ષોભ સંપૂર્ણ દ્રવ્યની મુનિ સુધી જાય, અને છતાં આનંદ સંસાર ઉભો રહે. નાનો ઉઘાડ એટલો બધો હોય એને કે કોઈ સત્પુરુષ ને શોધીને હું એની પાસેથી કઈક માર્ગ મેળવું, એ હુસુદ ન આવે. શાસ્ત્ર માં બધું કીધું છે, મને ખબર છે, મને ક્યાંય અસમર્થ થતું નથી, બધું સમજાય છે, પણ લક્ષ્ય ક્યાં છે? પરલક્ષી 11 અંગનું શાસ્ત્ર જ્ઞાન નિષ્ફળ જાય. પુરુષ તો તથા ગુણસ્થ ને ગ્રસ્ત માં આવે, નામ થઈ ગયું, શું કરે? પૂછું એટલે એ ત્યાં એને નડે, જાય તો ભૂણી થઈને ઓલાના ઘરે ક્યાંથી જાય, ગ્રસ્ત ના ઘરે, કે મને કઈ ખબર પડતી નથી, એમ કેમ કે 11 નું શાસ્ત્ર ભણી ગયો હોય, સત્પુરુષ તો કઈ એટલું જ્ઞાન હોય નઈ એની પાસે, એની પાસે તો એટલું શાસ્ત્ર જ્ઞાન હોય નહીં, એને કેવું રીતે મને સમજાવો? ભાવની મુનિ હોય, સ્વલક્ષ હોય તો એ વિચાર આવે, હું કરું છું બરાબર કરું છું, એમાં એવું છે થોડો ભ્રમ થાય છે, બે પ્રકારે ભ્રમ થાય છે, કશાય અત્યંત મંદ થાય છે, એટલે સાતાની શાંતિ ઘણી છે ત્યાં, માનસિક સાતાની, એટલે ત્યાં આટકવું બને છે, એ ખબર નથી પડતી, એટલે કોઈ વાર તો એમ પણ ભ્રમ થાય છે કે આ જ ભાવલિંગી મુનિ દશા છે, ઘણી શાંતિ છે, ઘણી શાંતિ, તમને કહી ન શકું એટલી બધી મને શાંતિ છે એમ કે, અને માનસિક શાંતિ ને આત્મ શાંતિ માને છે, એવું બને છે. અને જે શુભ ભાવો થાય છે એ શુભ ભાવ ની જાત ની પરખ નથી, હું અવલોકન સુધી તો પહોંચાડો, સ્વલક્ષ નો એટલે અવલોકન સુધી તો પહોંચાડો, આ નિજાવલોકન છે એ સ્વલક્ષ માં એ આગળ વધેલા જીવ નું પરિણમન છે. મોક્ષમાં સ્વલક્ષ માં આગળ વધે ત્યારે યથાર્થ નિજ અવલોકન માં આવે, એટલે અટકી જાય છે, શું ભાવમાં પણ અટકી જાય છે અને શાંતિમાં પણ અટકી જાય છે. અને એ અટકી જાય છે એમાં ઊંડે ઊંડે એને સંતુષ્ટ પણ છે કે આટલું હું બરાબર ચારિત્ર પાળું છું અને મને બરાબર જ્ઞાન પણ છે, મારામાં જ્ઞાન પણ છે અને મારામાં ચારિત્ર પણ છે.
સમ્યક દર્શન છે એ તો અમને ખબર છે, સમ્યક દર્શન અમને નથી, વિખ્યાત છે
ખબર નથી પડતી, સમજ ની સાત ને ખબર પડે તો સમજી. પોતાના પરિણામો ને નથી ઓળખતો. આમ વ્યાખ્યા બધી આપડે મિથ્યાતાને કહેવાય, સમ્યતાને કહેવાય, પોતાના પરિણામો ને ન પકડી શકે. કારણ કે સ્વલક્ષણ એબ્સન્ટ છે, લેકિંગ પોઈન્ટ તો સ્વલક્ષણ જ છે.
આમ તો પછી ડ્રવલિંગ ને ગ્રહિત મિથ્યાતા ન હોય,
ગ્રહિત ન હોય
તો પછી
ગ્રહિત મિથ્યાત ન હોય તો શું થઈ જાય? જે સંતુષ્ટ પણ ઊંડે ઊંડે છે કે હું જે કરું છું બરાબર છે, એ સંતુષ્ટ પણ દર્શન ગુણની વૃદ્ધિ કરે છે. કોઈ ન હોય તો એનો કઈ સવાલ નથી, પણ સંતુષ્ટ છે ને.
સમ્યક
દ્રષ્ટિ થયું તો સ્વલક્ષ પૂર્વક થયો છે ને, એટલે એને તો ક્યાં તકલીફ છે? એ તો સહજપણે તીવ્ર કસાયમાં નથી, માટે મંદ કસાયમાં રહીએ છે. સહજપણે એને તીવ્ર કસાયો ઉદભવતા જ નથી, એવી એની પ્રકૃતિ જેવી ઠંડી છે. તો સહજપણે મંદ કસાયમાં રહીએ છે, પણ એનાથી કઈ એને સંતોષ નથી. એ પોતાને મુનિ માનતા મનાવતા નથી, એમ છે. પોતાને મુનિ માનતા નથી અને મનાવતા નથી. ચારિત્ર બાહ્ય ચારિત્ર પાળવામાં ખૂબ જ પોતે ચુસ્ત રીતે પાળે છે. કસાય ની માન્યતા ઘણી છે, પણ આધાર શું લીધો છે? કે હું જૈન મુનિ છું. જૈન મુનિ હોવાથી આ પ્રકારે જીનેશ્વર દેવે શાસ્ત્રમાં કહ્યા તે પ્રમાણે જે આચરણના ગ્રંથો છે એ અનુસાર મારું ડિક્ટો ટુ ડિક્ટો બરાબર ચારિત્ર હોવું, પાલન થવું જોઈએ. એને વળગી રહીએ છીએ, નપાળી શકે છે. ચારિત્ર પાળું છું અને ભગવાન ના કહેલા શાસ્ત્રો વાંચું છું. જ્ઞાન ક્રિયાભ્યાસ મોક્ષ, જ્ઞાન પણ છે અને ક્રિયા પણ છે, માટે મારો મોક્ષ છે. શ્રદ્ધાનો જે દર્શન વિષય છે એ થયેલો છે પોતે અંદરમાં પોતાના પરિણામોમાં. શાસ્ત્રમાં એ વિષય આવે ને સમજે, સમજાવે, સમજે અને સમજાવે, બે પોતાના પરિણામો મળે જાય એમ થાય છે. એટલે આપણે ભૂમિકાને લાગે વળગે છે ત્યાં સુધી. આજ કરવું છે એવા નિર્ધારમાં લક્ષ ફરી જવું જોઈએ, ગોખી લેવાની વાત નથી. આજ કરવું છે, મારે આજ કરવું છે, લક્ષ ફરી જવું. લક્ષ ફરશે એટલે ક્રમ શરૂ થઈ જશે, ઓટોમેટિક આપોઆપ ક્રમમાં આવશે. આનુષંગિક પરિણામો બધા ઉભા થશે ભૂમિકા અનુસાર, જે આવવા જોઈએ તે બધા.
અહીંયા તો દ્રવ્યલિંગ બહુ સ્થૂળ ભૂલ કરે છે, સૂક્ષ્મ નહીં સ્થૂળ ભૂલ કરે છે.
કોઈ ભૂલ કરે છે. છેલ્લો પરિગ્રહ છે 109 પાને, કે આજ કરવા જેવું છે એમ વારંવાર તેનો વિચાર આવ્યા કરતો હતો એમ કેમ છે. વારંવાર વિચાર આવ્યા કરતો હતો, તેનું મંથન પણ વારંવાર ચાલતું હતું. આજ કરવું છે, આજ તેનું મંથન ચાલતું હતું. વિચાર ચાલતા હતા, મંથન ચાલતું હતું. આ લક્ષ કેવી રીતે ફરે છે, તે લક્ષ ફરવામાં પ્રોસેસ શું છે, અને અંતર માંથી નક્કી કર્યું હતું, ઉપર ઉપરથી અંતર માંથી નક્કી કર્યું હતું કે આ ગુરુદેવે બતાવ્યો છે તે જ માર્ગ સાચો છે. અનેક પ્રકારના તે જ માર્ગ સાચો છે. હવે જુઓ કે અંતર માંથી જયારે નક્કી કર્યું હોય કે આ કરવું છે અને ન થતું હોય તો વિજ્ઞાન આવ્યા વગર કેવી રીતે રહે, અને વેદના નથી આવતી. આપણે એમ કહીએ ના ના મારે તો આ જ કરવું છે, પણ વેદના નથી આવતી. વાતને મેળ ખાતો નથી. તમારે બહારમાં કોઈ બી કામ કરવાની તાતી જરૂરિયાત લાગી હોય અને ન થતું હોય તો ઊંચા નીચે થાવ કે ન થાવ, કોઈ વાત તમને એમ લાગે, ભલે ગમે સામાન્ય વાત હોય કે વિશેષ વાત હોય, કરવાની એકદમ જરૂરિયાત તમને લાગી હોય એ વખતે, હોય કે ન હોય પછી વાત છે, પણ તમને લાગી હોય અને ન થતું હોય તો ઊંચા નીચા થઈ જાવ કે ન થઈ જાય. પછી અહીંયા કેમ ધંપાછાળા ન થયા? માટે ખરેખર અંતરથી નક્કી કર્યું નથી કે આ જ કરવું છે, એ અંતરથી નક્કી કર્યું નથી. સાવ એક ને બે જેવી વાત છે, ચોખ્ખી.
એટલે જે આગળ વધવાની દિશામાં જે પ્રયાસ ચાલુ છે, આ વાત સાંભળીને આ વાત ને પરિણામ આવે તો રિઝલ્ટ તો એમ આવવું જોઈએ કે મારે કોઈ પણ હિસાબે આગળ વધવું.
કેમ કે જેને કરવું એને ન થાય એને તો આકુલતા થવાની ને આકુલતા નો નામ વેદના છે. અનેક પ્રકારના માર્ગ એટલે ઉપાય, અનેક પ્રકારના ઉપાયની અંદર અનેક જાતની વાતો બધા કરી રહ્યા છે બીજા લોકો, તે બધું ખોટું છે. એટલે અમને તાર્યું કે ગુરુદેવ છે એ બરાબર કહે છે, બાકી બધા કહે છે એ ખોટું છે. સત્પુરુષને નક્કી કરી દીધું. હા, એ બહુ મહત્વનું કામ થઈ ગયું. સત્પુરુષ ને નક્કી કરી દીધા. કોઈ કહે કે અનેક પ્રકારના માર્ગ છે, તેમાં આ માર્ગ કઈ રીતે સાચો છે? તર્ક કરે ગુરુજી કે છે એ માર્ગ શું કરવા સાચો છે. બીજા પણ ઘણા ઘણી વાતો કરે છે. આત્મકલ્યાણ જ કરવું છે અને આજ આ ભાવમાં કરી લેવા જેવું છે, એ વિષય ઉપર મંથન ખૂબ ચાલ્યું, અને એ વિષય ઉપર ખૂબ મંથન ચાલ્યા પછી પણ માર્ગ ન મળ્યો. ટાઈમ લાગ્યો, કેમ કે અમે 3 વર્ષ ગયા પર વેદનામાં આવ્યા છે. એ 3 વર્ષ દરમિયાન એ વેદનામાં સારી રીતે વેદનામાં આવે છે. એક બાજુ વેદના માં આવે છે, બીજે બધું સત્પુરુષ પણ મળ્યા છે ને એના ઉપર પણ એમને વિશ્વાસ બેઠો છે. બીજો પણ પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે ગુરુદેવ બતાવે છે તે જ માર્ગ સાચો છે એમ એમ કે મને નક્કી થયું તો કોઈ તર્ક કરશે કે એ કઈ રીતે સાચો તમે નક્કી કર્યો અને બીજા બધા કેસે બરાબર નથી એ કઈ રીતે નક્કી કરી લીધું. ઉંમર નાની હતી એટલા બધા કઈ શાસ્ત્રો વાંચ્યા નતા, એટલું બધું ઉઘાડ પણ નહોતો પોતાને, એટલું બધું સાંભળવાય નહોતું મળ્યું એમ બન્યું તો ચાલે. નક્કી કેવી રીતે કર્યું કે આ કે છે બરાબર છે, આ સાચા છે ને બીજા સાચા નથી, એમ કેવી રીતે નક્કી કર્યું? એ તો પોતે અંદરથી પુરુષાર્થ વડે નક્કી કરી શકે છે કે આ સાચું છે. એટલે શું કે જે વાત એમને સાચી લાગી એને એમને અમલીકરણમાં પ્રયોગમાં મૂકી. પ્રયોગની પુરુષાર્થ એક સાથે હોય છે, પ્રયોગ હોય ને પુરુષાર્થ નો હોય, પુરુષાર્થ હોય ને પ્રયોગ નો હોય, એમ ન બને. એ વખતે ખબર પડી જાય છે, જયારે જીવ પ્રયોગે ચડે ત્યારે એને ખબર પડે છે કે આ ક્યાંના સાચા છે. પ્રયોગ ઉપલબ્ધિ તો એમ આવી જતી હશે, કેમ કે એ વખતે યોગ્યતામાં પ્રયોગ ઉપલબ્ધિમાં શું થાય છે કે દર્શન નું અંત કોડાકોડીમાં આવી જાય છે. દર્શન ના જે પરમાણુ છે દ્રવ કર્મ એ અંત કોડાકોડીની સ્થિતિમાં આવી જાય છે, એને પ્રયોગ કરતા કહે છે એવી યોગ્યતાને. અહીંયા આપણે શું લેવું છે કે કહેનાર સાચા છે કે ખોટા છે એનો નિર્ણય કેવી રીતે થાય? કેનારા ઘણા છે અને પોતે આ વિષયનો અજાણ્યો છે. આ બે બાજુ તકલીફ છે. જો એક જ કેનાર હોત પથાર અને આદિનાથ તીર્થંકરની જેમ તો વાંધો નહોતો, અત્યારે કોઈ છે જ નહીં, આ એક જ મહાપુરુષ છે અને આમાં કાંઈ બીજું વિચારવા જેવું છે અને એમનું એમની અંતર બાય દશા જેવી છે કે કાંઈ શંકાનો કોઈ અવકાશ નથી. પણ અત્યારે તો દુકાનો ઘણી અને બધા કહે કે મારી પાસે પ્યોર માલ છે, એક એ તકલીફ છે. બીજું પોતે અજાણ્યો છે એ તકલીફ છે. બે બાજુની તકલીફ છે, નિમિત્તમાં પણ તકલીફ છે, ઉપાદાનમાં તકલીફ છે. એટલે વાત થોડી અઘરી થાય છે, કઠણ પડે છે. પણ એના બે ચિહ્નો છે કે જ્યાંથી વાત સાચી નક્કી કરી શકાય, એવા બે ચિહ્નો છે. એક તો તારા આત્મા ઉપર એના વચનોની અસર શું થાય છે આત્મકલ્યાણની દિશામાં. આત્મકલ્યાણના પ્રકરણમાં આત્મકલ્યાણની બાબતમાં તને શું અસર થાય છે, તારો આત્મા કેવી રીતે ભીંજાય છે, જો નંબરમાં. બીજું કે પ્રયોગ કર અને અસર ન થતી હોય પણ તારે ચકાસણી જ કરવી હોય તો એ કે છે એનો અમલ કરીને પ્રયોગ કર. પ્રયોગ કરતા એ કે છે એવું રિઝલ્ટ આવતું હોય તો કેનાર સાચા છે, વાત એની પ્રૂફ આપણે ટાવા મળી જાય છે. આપણે કોઈ દાખલો ગણીએ અને જવાબ એનો આવ્યો હોય એનો સાચો નક્કી કરવો હોય તો ટાવો મેળવવો પડે. આઠ નવું 72 મોતેર સાચા છે કે કેમ કેમ નક્કી કરવું? તો કે બે ટુકડા કરો, ગુણાકારના બે ટુકડા કરી નાખવાનો, સરવાળો કરો પછી બે ના રિઝલ્ટ નો એટલે મળી જશે. અથવા આઠ નો નવ વખત નો લખીને સરવાળો કર, તો થઈ જશે આઠ નવ માટે. તો પણ તાળો મેળવ હોય તો મેળવી શકાય છે, એને તાળો મેળવી લેવાનો. પર્યાય છે, પણ અહીંયા પુરુષાર્થ કઈ સમ્યક પુરુષાર્થ તો છે નહીં. મોક્ષ ની ભૂમિકા છે તો એને પુરુષાર્થ તો પ્રયોગમાં જ થાય, બીજો કઈ તબક્કો નથી. કોઈ આપણે દાખલો લઈએ કે ભાઈ ગુરુદેવે એમ કહ્યું કે રાગ માત્ર દુઃખરૂપ છે, બરાબર, અને દુઃખ તો અનુભવનો વિષય છે, વિચારીને નક્કી કરવાનો વિષય નથી, અનુભવીને નક્કી કરવાનો વિષય છે. ત્યારે પોતે પોતાના અનુભવને જોવે તો કેટલાક રાગમાં એને દુઃખ થાય છે, કેટલાક રાગમાં એને સારો લાગે છે, એમાં સુખ થાય છે. કેટલાક રાગમાં દુઃખ થાય છે અનુભવમાં, કેટલોક રાગ સારો લાગે છે એમાં સુખ થાય છે. ત્યારે કે ગુરુ એમ કે છે, જેના વચન હું સાંભળું છું એમ કે છે કે રાગ માત્ર દુઃખરૂપ છે, તારો એક એક રાગ દુઃખરૂપ છે. ત્યારે હવે એને પ્રયોગ કરવો રહ્યો કે જે રાગમાં એને સુખ લાગે એનું અવલોકન કર, તને સુખ લાગે એ વાસ્તવિક છે કે ગુરુ કે છે એવું કઈક છે એની અંદર, અનુભવ ને તપાસ. જ્ઞાન સુખરૂપ છે ને રાગ દુઃખરૂપ છે, તપાસતા નિંદવણી કર જ્ઞાન સાથે. જ્ઞાનમાં દુઃખ છે, વ્યાકુળ જેવું રાગનું પરિણામ છે એવું જ્ઞાનનું પરિણામ છે નહીં, જાત તો ફેર છે. કઈ રીતે ફેર છે? રાગમાં આકુલતા છે, જ્ઞાનમાં આકુલતા નથી, એ રીતે ફેર છે. એમ પોતાના પરિણામને પ્રયોગમાં લઈએ એટલે શ્રી ગુરુની વાત ઉપર વિશ્વાસ આવે કે કહેનાર સાચા છે. વાત ઉપર વિશ્વાસ આવે એટલે વ્યક્તિ ઉપર વિશ્વાસ આવે. એવું થયું ગીતા વાંચી એમાં શ્રી કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણ એમ કીધું કે ન કીધું, આજે 5-10 હજાર વર્ષ પહેલા થઈ ગયા, હવે સમય પહેલા થયા છે, તો વધારે વર્ષ થયા છે, 5 હજાર વર્ષ તો એવું લોકો કહે છે. એ લોકો શ્રી કૃષ્ણ ને 5 હજાર, આપડે તો વધારે કહે છે, કારણ કે આપડે 22મા તીર્થંકર છે, 84 હજાર વર્ષ છે, હે, આપણો 84 હજાર વર્ષ થાય, હા, એટલે આપણે તો વધારે થઈ ગયું. 22મા તીર્થંકર છે, પેલા પાર્શ્વનાથ ભગવાન છે, હા, પછી એમના ભગવાન, પછી પાર્શ્વનાથ ભગવાન, પછી મહાવીર મહાસ્વામી છે. આપડે તો ઘણા વર્ષ થઈ ગયા. એ તો જે છે વર્ષ તો આજે ભૂતકાળની વાત ને તો કોઈ નક્કી કરી શકાય નહીં, કારણે કીધું તું કે નહોતું કીધું એના નામે પુસ્તક તો અત્યારે થી છપાવી શકાય છે. મહાવીર સ્વામી ના નામે પુસ્તક છપાવી શકાય કે મહાવીર સ્વામી આમ કીધું, શ્રી કૃષ્ણ ના નામે પુસ્તક છપાવી શકાય શ્રી કૃષ્ણ આમ કીધું. તો એ ભૂતકાળમાં થઈ ગયેલા મહાત્માઓ છે, કેમ નક્કી કરવું? સમ્યક દર્શનની અપેક્ષા એ તો બે કહેનાર એક જ છે, એક જ વાત કહેવાના છે, પણ અહીંયા તો બે જુદા જુદા પંથ ચાલે છે અને બેના નામે જુદા જુદા પંથ ચાલે છે એટલે અભિપ્રાય ફેર છે. વાત નક્કી થઈ ગયો, કોનું માનવું, કેવી રીતે માનવું? અને મહાત્માના નામે વાત હોય તો આપણે જલ્દી એનો અનાદર પણ, કોનો અનાદર કરવો, કેવી રીતે કરવો? આ સવાલ અમુક સુની શૈલી ઉભો થાય ત્યારે પ્રયોગ કરવો પડે છે. જે જે વાતો આવે એનો પ્રયોગ કરો, જે જે વાતો આવે એનો પ્રયોગ કરો, તરત ખબર પડશે તને. પ્રયોગ કરવો પડે, અનેક વાતોનો પ્રયોગ કરવો પડે, અને પ્રયોગ કરો એટલે ખબર પડે કે આ બરાબર કે છે. આમાં તો શું છે, અન્ય મતમાં અને જૈન મતમાં મોટો ડિફરન્સ તો આ છે, મોટો તફાવત આ છે. બુદ્ધિ હોય તો થોડું ખબર પડે એવી વાત છે, એ દિશામાં બુદ્ધિએ થોડું કામ કર્યું. કે જૈન દર્શનમાં જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન ક્યાંય નથી, વસ્તુનું સ્વરૂપનું વિજ્ઞાન ક્યાંય નથી. અને વિજ્ઞાનને અનુસરીને બોધ એટલે ઉપદેશ નથી. ઉપદેશ છે બધે, અને જૈન જેવો જ ઉપદેશ છે. ગીતામાં વેદાંતમાં જૈન જેવો ઉપદેશ છે, પણ એનો બેઝ જે વિજ્ઞાન જોઈએ એ નથી. જરા એ વિજ્ઞાન છે એ મોટો ફેર હતો. વિજ્ઞાન એટલે સાયન્સ, હા, પદાર્થ ના ગુણધર્મ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. કૃપાળુ દેવ મનસુખરામ સુરીરામ ને પ્રશ્ન શું મૂક્યો, કે કોઈ પણ પદાર્થ ની પ્રજ્ઞાપનીયતા, બધું શાસ્ત્રીય ભાષા વાપરે છે, અમે વિદ્વાન છે ને એટલે વર્ષ તો 21-22 નું છે, ઉંમર મોટી નથી, પણ ભાષા તો વિદ્વાન ની અમે વિદ્વાન જેવી વાપરે. કોઈ પણ પદાર્થ ની પ્રજ્ઞાપનીયતા તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી માલુમ પડે છે, સમજી શકાય છે. તો આત્મા પણ એક પદાર્થ છે, હયાતિ ધરાવતો પદાર્થ છે, તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તેની પ્રજ્ઞાપનીયતા, તેનું જ્ઞાન થઈ શકે છે. તો એ કેવી રીતે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે તે આપ જરૂર લખશો, હું લખે ત્યાં તો વિજ્ઞાન જ નથી. આત્માનું ક્ષેત્ર એ લોકો માને છે આખા વિશ્વ પ્રમાણ, કે એક જ પરમબ્રહ્મ છે, સર્વવ્યાપક. આત્માને સર્વવ્યાપક માને છે, તો કેટલા પ્રદેશો એના એ કોઈ નથી. અહીં તો અસંખ્ય પ્રદેશો કે અનંત પ્રદેશોની સંખ્યા છે, ત્યાં તો એ નથી. દ્રવ્ય અપેક્ષા એક દ્રવ્ય છે કે અનેક દ્રવ્ય છે એનું સ્પષ્ટીકરણ નથી. પ્રકૃતિને જળ માને છે, પણ એ દ્રવ્ય છે કે શું છે એ કોઈ એનું સાયન્સ નથી, એના ગુણધર્મોનું સાયન્સ નથી. આત્મામાં શક્તિ જ અનંત છે, પણ કેટલી કેટલી કેવી કેવી શક્તિ છે એનું એના ભેદો નથી એમને પાસે. અભેદ સ્વરૂપને સ્વીકારે છે, ભેદમાં તોતા છે બધા, ક્યાંય વર્ણન નથી. અને અગુરુ લઘુ ગુણ એક એવો ગુણ છે, એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય રૂપે ન થવા દે, એક ગુણ ને બીજા ગુણ રૂપે ન થવા દે, એક પર્યાય ને બીજી એ વિષય તો એ લોકોના હાથમાં આવે એવું નથી. તો સર્વજ્ઞ અહીંયા તો સર્વજ્ઞ છે એટલે એ વિષય ચાલે છે, પરંપરા એ તો સર્વજ્ઞ નથી એટલે એ વિષય ચાલતો નથી. એ તો અત્યારે ખબર પડે છે, પણ તે બી એટલી વાતની ખબર પડી ગઈ કે અહીંયા વિજ્ઞાન છે ને અહીંયા વિજ્ઞાન નથી. હા, બીજું એટલે એમ લાગ્યું કે જૈન છે એમાં વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા ઓલામાં અંધશ્રદ્ધા છે, આમાં અંધશ્રદ્ધા નથી. મોટી વાત આ છે. બીજું મારું પ્રયોજન સુખ દુઃખ નું છે, મારે દુઃખ નથી જોતું, સુખ જોઈએ છે. અને સુખ નું સુખ દુઃખ નો પ્રોબ્લેમ છે એ સાયન્ટિફિકલી આ લોકોએ ચર્ચો છે, સંભવ છે કે કોઈ સોલ્વ કર્યો હોય. ઓલા પણ માથું માર્યું હતું તો એ પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો, બુદ્ધિ તો ત્યાં ઘણી લગાવી દે. હા, એ તો કરવા હાથમાં આવ્યું હતું, સંપ્રદાય કુલ ધર્મ ના હિસાબે ત્યાં માથે તો મારું માર્યું હતું, ત્યાંથી ઉકેલ આવ્યો નહીં. ગુરુદેવ ને એ જ થયું ને, સ્થાનક વસી ના સીતામાં ના શાસ્ત્રો વાંચ્યા, માથું માર્યું પણ ઉકેલ નો આવ્યો, બુદ્ધિ તો હતી. ઉકેલ ક્યાંથી આવે કે ત્યાં વિધિ હતી જ નહીં. નહીતર તો ભગવાન ના ઘણા સૂત્રો એ લોકો એ લીધેલા છે, મૂળ સૂત્રો લીધા છે, પછી એડિલ્ટ્રેશન થયું છે. અમુક વાત તો જે ધારણામાં રહી હોય તો લીધી જ હોય ને, લોકો તો ભૂતામાંથી જુદા પડ્યા છે, એટલે કેટલી વાત તો ધારણામાં પરંપરામાં ચાલી આવી હોય, એ લોકો રાખી છે, ભૂલી ગયા એ ભૂલી ગયા, યાદ એવું રાખી લીધું અને બાકીનું ઉમેર્યું, એ રીતે શેરભેર્યું થઈ ગયું. ના મૂળ વસ્તુ તો ન આવે એનું કારણ કે પોતે ચૂક્યા પછી લખ્યું છે, માર ચૂક્યા પછી લખ્યું છે, એટલે દર્શન મોહમાં ગ્રહિત મિથ્યાત્મા આવ્યા પછી શાસ્ત્રો થયા, એટલે વિધિ તો આવે જ નહીં એની પાસે, વિધિનો વિષય આવે જ નહીં એની પાસે. એટલે ગુરુદેવ ત્યાં માથું માર્યું, તમને પત્તો ન લાગ્યો, પછી સમયસર આવ્યું ને પત્તો લાગ્યો, કેમ કે અમારે વિધિ હતી, એટલે એમાં શું છે કે તફાવત છે એ પોતાના અસરથી સમજી શકો છો. મને આમાં માર્ગ મળતો નથી, અહીંયા કાંઈક મળે છે, અહીંયા મળતું નથી, અહીંયા મળે છે, એમ કમ્પેરેટિવ તુલનાત્મક બુદ્ધિ ખૂબ તુલના કરે છે, ખૂબ તુલના કરે છે. એ મૂળ દિગંબર સંપ્રદાયમાં જન્મ માણસ હોય અને માણસ બીજા સંપ્રદાયમાં જન્મે ત્યારે એની તુલનાત્મક બુદ્ધિ ખૂબ કામ કરે, તોડી 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 તોડીને નક્કી કરે કે આ જ બરાબર છે, પછી પાકું થઈ જાય. એ તુલનાત્મક બુદ્ધિ હોવી જોઈએ, જે બે વાત વિચારતો હોય એની પાસે તુલનાત્મક બુદ્ધિ હોવી જોઈએ. બાકી મૂળ દિગંબરમાં આવ્યા હોય ને એ એટલી પરિશ્રમ બચી જાય છે, અને પણ એ રૂઢિમાં આવી જાય છે તો એમાં હલવાઈ જાય છે. પરિશ્રમ કરીને આવ્યો હોય એને વાંધો આવે નહીં, તો સીધી વાત છે, એ તો મહેનત નહીં કમાણી છે, વગર મહેનત ની કમાણી છે, તો દુરુપયોગ પણ થાય, વેડફી પણ નાખે, એટલું જોખમ પણ છે ત્યાં.
દિગંબર સંપ્રદાયમાં માનો કે અત્યારે ગુર્જરસિંહ સંપ્રદાય ચાલે છે, એમાં ધર્મક્ષેત્ર કાઢવાની વાત તો ઘણી બધી મળી
ગઈ, ઘણું મળ્યું,
પણ વિધિની વાત તો ક્યાંય નથી પાછી. હા, એ દ્રષ્ટિ અત્યારે તુલનાત્મક દ્રષ્ટિકોણ એ રીતે કામ કરવો જોઈએ.
હા, કરવો જોઈએ, તો જ ખબર પડે, ખબર પડે. સુભાષભાઈ ને પત્ર લખેલો, એની અંદર ઘણી વિચિક્ષણતા છે, ઘણી વિચિક્ષણતા છે, અને એમાં તો એમના અર્થ કાઢ ના જોઈએ, સીધે સીધો સમજાય એવું પત્ર નથી. પછી પોતે માફી માગી લીધી છે ને, તીર્થંકર માટે કડક લખ્યું છે તો માફી માગી લઉં છું, ઈરાદાપૂર્વક લખ્યું છે, સમજી ને લખ્યું, એ તો સમજે બહુ ગૂઢ વચન છે, સમજે સમજે નહીં તો અનાજત થઈ જાય એવી વાત છે. એવી જ રીતે શ્રી કૃષ્ણની ભાગવતની અમુક જે પ્રેમ ભક્તિની પ્રશંસા કરી છે એ બધું કર્યું છે, એમાં ઘણા દૂર થાય છે. અમારા મહાવીરજીમાં જોયું ને કેટલો વિરોધ થયો, બધા સમાચાર પત્રો કાઢીને છતાં કે નહીં
મહાવીરજી,
આ ખીચડી બુદ્ધિવાળાનું કામ નથી, ઉડાણ ભણવું જોઈએ, અને તો શ્રીમદજીના વચનો સમજી શકાય એવું
સુખ ધામ મય